Praise the Lord. Yohan ને લખેલી સુવાર્તા 11મો અધ્યાય. હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથેનિયાનો લાઝરસ નામે એક જણ માંદો હતો. જે મરિયમે પ્રભુને અત્તર ચોર્યું હતું અને તેના પગ પોતાને ચોટલે લૂછ્યા હતા તેનો ભાઈ લાઝરસ માંદો હતો. એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ તેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે. પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય એવો આ મંદવાળ નથી, પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરાના મહિમા થાય. હવે માર્થા તથા તેની બહેન તથા લાઝરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો. તે માંદો છે એવી તેને ખબર મળી ત્યારે પોતે જ્યાં હતો તે ઠેકાણે તે બે દાડા રહ્યો. ત્યાર પછી તે તેના શિષ્યોને કહે છે કે ચાલો આપણે ફરીથી યહૂદીયા જઈએ. શિષ્યો તેને કહે છે કે રાબી, હમણાં જ યહૂદીઓ તને પથ્થર મારવાની કોશિશ કરતા હતા, તે છતાં તું ત્યાં પાછો જાય છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું દિવસના 12 કલાક નથી, દિવસે જો કોઈ ચાલે તો ત્યાં જગતનો પ્રકાશ દેખે છે માટે ઠોકર ખાતો નથી, પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી માટે તે ઠોકર ખાય છે. તેણે એ વાતો કહી અને ત્યાર પછી તે તેઓને કહે છે કે આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારું જવાનો છું. ત્યારે શિષ્યએ તેને કહ્યું કે પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે. ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગ્યું કે તેણે ઊંઘમાં વિસામો લેવા વિશે એમ કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાઝરસ મરી ગયો છે અને હું ત્યાં નહોતો માટે તમારી ખાતર હર્ષ પામું છું. એટલા સારું કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો આપણે તેની પાસે જઈએ. ત્યારે થોમા, જે દીદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેને કબરમાં મૂક્યાને 4 દાડા થઈ ગયા છે. હવે બેથેનિયા યરૂશાલેમની નજીક એટલે ગાઉએ છેટે હતું. માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો દેવા સારું ઘણા એક યહૂદીઓ આવ્યા હતા. ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે તે દેવ તને આપશે એ હું જાણું છું. ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. માર્થા તેને કહે છે કે છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે એ હું જાણું છું. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે જ નહીં. તું શું એવો વિશ્વાસ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે, તે જ છે. એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે. એ સાંભળીને તે જલ્દીથી ઉઠીને તેની પાસે ગઈ. ઈસુ તો હજી ગામમાં આવ્યો નહોતો, પણ જ્યાં માર્થા તેને મળી હતી તે જગ્યાએ હતો. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ. ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે એવું ધારીને તેઓ તેની પાછળ ગયા. માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો. ત્યારે તેણે તેને પગે લાગીને તેને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. ત્યારે તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિશાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. તેણે પૂછ્યું કે તમે તેને ક્યાં મૂક્યો છે? તેઓ તેને કહે છે કે પ્રભુ આવીને જો. ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ, એ તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે જેણે આંધળાની આંખો ઉઘાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી. તેથી ઈસુ ફરીથી નિશાસો મૂકીને કબર આગળ આવ્યો ને તે તો ગુફા હતી અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો. મરનારી બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને ચાર દાડા થયા. ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું? ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે બાપ, તે મારું સાંભળ્યું છે માટે હું તારો આભાર માનું છું અને તું નિત્ય મારું સાંભળે છે એ હું જાણતો હતો. પણ જે લોક આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તેણે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પોકાર્યું કે લાઝરસ બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનમાંથી હાથે ને પગે વીંટળાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, એના બંધન છોડી નાખો અને તેને જવા દો. આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા અને તેણે જે કર્યું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. પણ તેઓમાંના કેટલાય પરોશીઓની પાસે ગયા અને ઈસુએ જે કામ કર્યા હતા તે તેઓને કહી સંભળાવ્યા. એ માટે મુખ્ય યાજકોએ તથા પરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમ ને એમ જ રહેવા દઈએ તો સગડા તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું ઠામ ઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે. પણ તેઓમાંના એક કાયફા નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જાણતા નથી અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે ને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે લોકની વતી ઈસુ મરશે અને એકલા આ લોકની વતી નહીં પણ દેવના વિખરાઈ ગયેલા છોકરાઓને પણ તે એકઠા કરીને એક કરે તે માટે. તેથી તે દાડાથી માંડીને તેઓ તેને મારી નાખવાની મસલત કરવા લાગ્યા. તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યો નહીં, પણ ત્યારથી રાનની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયો અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યો. હવે યહૂદીઓનું પાસખા પર્વ પાસે આવ્યું હતું અને પાસખા અગાઉ પોતાને શુદ્ધ કરવાને માટે ઘણા લોકો બાર ગામથી યરૂશાલેમ ગયા હતા. તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઉભા ઉભા માહોમાએ પૂછવા લાગ્યા કે તમને શું લાગે છે, શું પર્વમાં તે આવવાનો નથી? હવે મુખ્ય યાજકોએ તથા પરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી, જેથી તેઓ તેને પકડે.
યોહાને લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય. પાસ્કા પર્વના 6 દાડા અગાઉ ઈસુ બેથાન્યા આવ્યો. લાઝરસ, જેને ઈસુએ મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો, તે ત્યાં હતો, માટે તેઓએ તેને સારું ત્યાં વાડું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાઝરસ હતો. તે વેળા મરિયમે ઘણું મૂલ્યવાન જથ્થામાંથીનું એક સેર અત્તર લઈને ઈસુના પગે ચોળ્યું અને પોતાના ચોટલે તેના પગ ધોચ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પસરી રહી. પણ તેના શિષ્યોમાંનો એક યહૂદા ઈસ્કારિયોત, જે તેને પરિસ્વાધીન કરનાર હતો, તે કહે છે કે એ અત્તર 300 દિનાર વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? હવે ગરીબોને માટે દાજ હતી તે કારણથી તેણે આમ કર્યું નહોતું, પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો અને તેમાં જે નાખવામાં આવતું તે ચોરી લેતો હતો, તે માટે કહ્યું. ત્યારે ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને સારું તેને એ રાખવા દે, કેમ કે ગરીબો તો સદા તમારી સાથે છે પણ હું સદા તમારી સાથે નથી. જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહીં પણ લાજરસ જેને મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો તેને પણ જોવા સારું ત્યાં આવ્યા. પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી, કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો. બીજે દહાડે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈસુ યરૂશલેમ આવે છે, ત્યારે ખજૂરની ડાળીઓ લઈને તેઓ તેને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું કે હોસાના, પ્રભુના નામે ઇસરાયલનો જે રાજા આવે છે તેને ધન્ય છે. ઈસુ એક ગધેડાનો વછેરો મળી આવ્યો અને તેના પર તે બેઠો, જેમ લખેલું છે તેમ, એટલે કે ઓ સિયોનની દીકરી બીમા, જો તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે. પ્રથમ તેના શિષ્યોએ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયો ત્યારે તેઓને યાદ આવ્યું કે તેના સંબંધી એ વાતો લખી છે અને તે જ પ્રમાણે તેઓને તેને માટે કર્યું છે. તેણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરી ગયેલામાંથી ઉઠાડ્યો. તે વખતે જે લોક તેની સાથે હતા તેઓએ સાક્ષી આપી. તેણે એ ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું, તે કારણથી પણ લોકો તેને મળવા ગયા. તે માટે ફરોશીએ મહામાયે કહ્યું કે જુઓ, તમારું તો કોઈ વળતું નથી, જુઓ આખું જગત તેની પાછળ ગયું છે. હવે જેઓ પરમામાં ભજન કરવાને આવ્યા હતા તેઓમાંના કેટલાય ગ્રીક લોકો હતા, માટે તેઓએ ગાલિલના બેતસેબાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી કે સાહેબ, અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ. ફિલિપ આવીને આન્દ્રિયાને કહે છે, આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે કે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચિત ખચિત કહું છું કે જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તેને ખૂવે છે, અને જે આ જગતમાં પોતાને જીવ પર દ્વેષ કરે છે તે અનંત જીવનને સારું તેને બચાવી રાખશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો તેને મારી પાછળ ચાલવું, અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો બાપ તેને માન આપશે. હવે મારો જીવ વ્યાકુળ થયો છે, શું હું શું કહું? હે બાપ, મને આ ઘડીથી બચાવ, પણ એ જ કારણે લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે બાપ, તારા નામનો મહિમા પ્રગટ કર. ત્યારે એવી આકાશવાણી થઈ કે મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ. ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું તેઓએ કહ્યું કે ગર્જના થઈ. બીજાઓએ કહ્યું કે દૂતે તેની સાથે વાત કરી. ઈસુએ ઉત્તર આપ્યો કે એ વાણી મારે સારું નહીં પણ તમારે સારું થઈ છે. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે, હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ, પણ પોતાના મૃત્યુ સી રીતે થવાનું છે એ સૂચવીને તેણે આ પ્રમાણે કહ્યું. એ માટે લોકોએ તેને ઉત્તર આપ્યો, ખ્રિસ્ત સદા રહેશે એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે, તો માણસનો દીકરો ઊંચો કરાવવો જોઈએ એમ તું કેમ કહે છે? એ માણસનો દીકરો કોણ છે? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે, જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો, રખેડે તમારા પર અંધકાર આવી પડે, અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાવ. એ વાત કહીને ઈસુ ચાલ્યો ગયો અને તેઓમાંથી સંતાઈ રહ્યો. તેણે આટલા બધા ચમત્કારો તેઓને દેખતા કર્યા હતા તો પણ તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે પ્રભુ અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને પ્રભુનો ભૂજ કોની આગળ પ્રગટ થયેલો છે. યશાયા પ્રબોધકનું એ વચન પૂરું થાય માટે તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં, કેમ કે યશાયા વળી કહ્યું હતું કે તેઓ આંખોથી ન દેખે અને અનકરણથી ન સમજે અને પાછા ન ફરે અને હું તેઓને સારા ન કરું, માટે તેણે તેઓની આંખો આંધળી કરી છે અને તેઓના મન જળ કર્યા છે. યશાયાએ તેનો મહિમા જોયો, તે કારણથી તેણે એ વાતો કહી અને તેને વિશે બોલ્યો. તો પણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, પણ રખીને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે એવી ભીખથી તેઓએ તેને કબૂલ ન કર્યો, કેમ કે દેવ તરફથી થતી પ્રશંસા કરતા તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા. ત્યારે ઈસુએ પોકારીને કહ્યું કે મારા પર જે વિશ્વાસ રાખે છે તે એકલા મારા પર નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ રાખે છે. વળી જે મને દેખે છે તે જેણે મને મોકલ્યો છે તેને દેખે છે. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપ આવ્યો છું. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાડતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક જ છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દાડે તેનો ન્યાય કરશે, કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી પણ મારે શું કહેવું અને મારે શું બોલવું એ વિશે જે બાપે મને મોકલ્યો છે તેણે મને આજ્ઞા આપી છે. તેની આજ્ઞા અનંત જીવન છે એ હું જાણું છું. તે માટે જે કંઈ હું બોલું છું તે જેવું બાપે મને કહ્યું છે તેવું જ હું બોલું છું.
યોહાની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય. હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનું આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઇસ્કરિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં બાપે સગડા નાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું. એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. એ પ્રમાણે તે શિમોન પિતરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ શું તું મારા પગ ધોયે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી પણ હવે પછી તું સમજશે. પિતર તને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. શિમોન પિતર તને કહે છે કે પ્રભુ એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. ઈસુ તને કહે છે કે જે નહેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો પણ બધા નહીં, કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો. તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ બીજાના પગ ધોવા જોઈએ, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાડો તો તમને ધન્ય છે. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો, જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું, પણ જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. એ શાસ્ત્રને પૂરો થવા સારું એમ થવું જોઈએ. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. એમ કહ્યા પછી શું મનમાં વ્યાકુળ થયો અને ગંભીરતાથી કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્પરધીન કરશે. તે કોને વિશે એમ કહે છે? એ સંબંધી શિષ્યએ સંદેહમાં પડીને એકબીજા તરફ જોયું. હવે જમતી વેળાએ તેના શિષ્યમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તે ઈસુની છાતીને અડે લઈને બેઠેલો હતો. માટે સિમોન પિતર તેને ઈશારો કરીને કહે છે કે તે કોને વિશે કહે છે તેમને કહે. ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢે લઈને બેઠો હતો તેમને તેમ જ તેને પૂછે છે કે પ્રભુ તે કોણ છે? માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળીઓ બોળીને જેને આપીશ તે જ તે છે. પછી કોળિયો બોળીને તે સિમોન ઇસ્કરિયોતના દીકરા યહૂદાને આપે છે અને કોળિયો લીધા પછી તરત તેનામાં શેતાન બેઠો. માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. હવે તેણે તેને શા માટે એમ કહ્યું એ જમવા ઠેલાવવાનો કોઈ સમજ્યું નહીં, કેમ કે કેટલાયે ધાર્યું કે યહૂદાની પાસે થેલી છે, તેથી ઈશ્વરે તેને પર્વને સારું આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તેવડા રાત હતી. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે. દેવ તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. ઓ નાના બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું, તમે મને શોધશો. અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. સિમોન પિતર તેને પૂછે છે કે પ્રભુ તું ક્યાં જાય છે? ઈશ્વરે તેને ઉત્તર આપ્યો કે જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી, પણ પછી તું મારી પાછળ. પિતર તેને કહે છે કે પ્રભુ હું હમણાં તારી પાછળ કેમ આવી નથી શકતો? તારે સારું હું મારો જીવ આપીશ. ઈશ્વર ઉત્તર આપે છે કે શું તું મારે સારું તારું જીવ આપશે? હું તને ખચિત ખચિત કહું છું કે મરઘો બોલ્યા ગાઉ તું 3 વાર મારો નકાર કરશે. પિતા તેના વચ્ચે આશીષ આપનાર.
યોહાને સુવાર્તા તેનો 14મો અધ્યાય. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું. અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. થોમા તેને કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. તમે જો મને ઓળખત તો મારા બાપને પણ ઓળખત. હવે તમે તેને ઓળખો છો અને તેને જોયો છે. ફિલિપ તેને કહે છે કે પ્રભુ અમને બાપ દેખાડ, એટલે અમારે બસ છે. ઈસુ તેને કહે છે કે ફિલિપ આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે, તો તું શા માટે કહે છે કે અમને બાપ દેખાડ? હું બાપમાં છું અને બાપ મારામાં છે એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો, પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. હું બાપમાં છું અને બાપ મારામાં છે એવો વિશ્વાસ મારા પર રાખો, નહીં તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. હું તમને ખચિત ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે અને એના કરતાં પણ મોટા કામ કરશે. કે હું બાપની પાસે જાઉં છું અને જે કંઈ મારે નામે તમે માંગશો તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો હું તે કરીશ. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. થોડી વાર પછી જગત મને ફરીથી જોશે નહીં, પણ તમે મને જોશો. હું જીવું છું માટે તમે પણ જીવશો. તે દાડે તમે જાણશો કે હું મારા બાપમાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાડે છે તે જ મારા પર પ્રેમ રાખે છે, અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો, તે તેને પૂછે છે કે પ્રભુ તું અમારી આગળ પોતાને પ્રગટ કરશે અને જગતની આગળ નહીં, એનું શું કારણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચન પાળતો નથી અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી પણ બાપ જેણે મને મોકલ્યો છે તેનું છે. હજી હું તમારી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યા છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે જે તમને કહ્યું તે બધું તમારા સ્મરણમાં લાવશે. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. હું જાઉં છું ને તમારી પાસે પાછો આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત તો હું બાપની પાસે જાઉં છું એથી તમને આનંદ થાત, કેમ કે મારા કરતા બાપ મોટો છે. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો, માટે એ થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી. પણ જગત જાણે કે હું બાપ પર પ્રેમ રાખું છું અને બાપે મને આજ્ઞા આપી છે તેમ હું કરું છું, એ માટે આ થાય છે. ઉઠો, અહીંથી આપણે જઈએ. પ્રભુ તેના વાચા છે, અમે આશીર્વાદ આપું.
યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય. હું ખરો દ્રાક્ષા વેલો છું અને મારો બાપ માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી લીલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. હું તો ખરો દ્રાક્ષા બધો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં તે ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા લઈને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોક તેઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે ને તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને એના પ્રેમમાં રહું છું તેમ જો તમે મારી આજ્ઞાઓ પાડો તો તમે મારા પ્રેમમાં રહેશો. તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે મેં તમને વચનો કહ્યા છે. મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને સારું જીવ આપવો એ કરતા મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું કે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવે તે હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે. કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માગો તે તમને તે આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને આજ્ઞાઓ આપું છું. જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે તમે જાણો છો. જો તમે જગતમાં હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે. તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. દાસ પોતાના શ્રેષ્ઠથી મોટો નથી. એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પૂઠે પડ્યા તો તેઓ તમારી પૂઠે પણ પડશે. જો તેઓ મારા વચન પાળ્યા તો તેઓ તમારા પણ પાડશે. પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી. જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત તો તેઓને પાપ ન લાગત, પણ હવે તેઓના પાપ સંબંધે તેઓને કઈ બનવું રહ્યું નથી. જે મારા પર દ્વેષ રાખે છે તે મારા પાપ પર પણ દ્વેષ રાખે છે. જે કામો બીજા કોઈ કર્યા નથી તે જો મેં તેઓ મધ્ય કર્યા ન હોત તો તેઓને પાપ ન લાગત, પણ હવે તેઓએ મને તથા મારા બાપને પણ જોયો છે અને દ્વેષ રાખ્યો છે. પણ તેઓના નિયમ શાસ્ત્રમાં લખેલું છે કે તેઓ વિના કારણ મારા પર દ્વેષ રાખ્યો છે. એ પૂર્ણ થવા સારું એમ થયું. પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે આવશે ત્યારે તે મારા સંબંધથી સાક્ષી આપશે અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.